विधि राजा करियो विचार
या विधि राजा करियो विचार
राज साज सब ही को दारी
राज साज सब ही को दारी
राजा परीक्षित विचार करी रहा है जीवन में सात दिवस विधा छे હવે આ સાત દિવસ ઘરે રહેવા જેવું નથી. ગંગાના કિનારે જઈશ, હરિદ્વારમાં જઈ હું મારા દેહનો ત્યાગ કરીશ. ઘરેથી નીકળી રહ્યા છે. આમ તો રાજા છે, લાખો લાખ દાસ દાસી રાજ રજવાડા આ બધું છોડીને ચાલતા થયા. વસ્ત્ર કેવા પહેરાતા કે છે?
જીરણ પટ કુપિત તન ધારી
રાજ વસ્ત્ર ત્યાગી દીધા, બહુ સુંદર વાળ હતા ત્યાગી દીધા. અને રાજા સુરસરી એ ગંગાની પવિત્ર ધારા એ ભાગીરથીના કિનારે જવા માટે નીકળી પડ્યા છે. પણ રાજા જેવા નીકળી રહ્યા છે એમની પત્ની એમના પુત્રો એને રોકે છે.
પુત્ર કલત્ર દેખી સબ રોવે
રાજા જઈ રહ્યા છે અને રાજા ઘરેથી જઈ રહ્યા છે. એમના પુત્ર રડી રહ્યા છે પણ છતાં રાજાના મનમાં વૈરાગ્ય છે. કે છે
રાજા તિન કી ઓરન જોવે
રાજા તિન કી ઓરન જોવે
છતાં પણ રાજા એમની સામે જોઈ નથી રહ્યા. બસ એમના મનમાં તો ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે.
રાજા ચલત ચલે સબ લોગ
રાજા ચલત ચલે સબ લોગ
દુખી તબ યે સબ નૃપતિ વિયોગ
દુખી તબ યે સબ નૃપતિ વિયોગ
રાજા નીકળી રહ્યા છે, રાજ્ય છોડીને જઈ રહ્યા છે. રાજ્યની પ્રજા ના હૃદયમાં દુઃખ છે કે હવે આ રાજા નહીં રહે.
નૃપતિ સુર સરી કે તટ આઈ
નૃપતિ સુર સરી કે તટ આઈ
કિયો અસ્નાન મૃતિ
હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરી એ ગંગાના તટે વિચરણ કરી રહ્યા છે અને ગંગામાં સ્નાન કરી એ મહારાજ પરીક્ષિત સંકલ્પ કરે છે.
કરી સંકલ્પ અન્ન જલ ત્યાગ્યો
કરી સં
સ્નાન કરી ગંગા જળ હાથમાં લઈ અનશન આમરણ વ્રત લઈ રહ્યા છે. રાજા પરીક્ષિત વ્રત લીધું કે આજ પછી હું અન્ન નહીં ગ્રહણ કરું. અન્ન ત્યાગી દીધા, જળ ત્યાગી દીધા, કારણ હરિને પ્રાપ્ત કરવા છે.
અત્રિવશિષ્ટ આદિકત આયે
અધિકત
નારદ દાદી મુ
અનશન આમરણ વ્રત લઈને ગંગાના કિનારે ઉભા છે. આ ત્રિભુવનમાં સમાચાર પહોંચી ગયા, મહારાજ પરીક્ષિતને શાપ મળ્યો છે, 7 દિવસ એમના હાથમાં છે. ત્રિભુવનમાં અનેક ઋષિ મુનિઓને ખબર પડી કે રાજા ભગવાનના મહાન ભક્ત છે, નિશ્ચિત રાજા 7 દિવસ ભગવાનની કથા સાંભળશે. આટલી વાત ખબર પડતા સંસારના અનેક અનેક ઋષિ મુનિઓ આવે છે. સુદ ગોસ્વામી વર્ણન કરે, રાજા પરીક્ષિત ગંગાના કિનારે ઉભા છે અને ગંગાના કિનારે સૌપ્રથમ અત્રિ ઋષિ આવે છે. અત્રિ ઋષિ બ્રહ્માજીના મસ્તક થી પ્રગટ થયા, અહલ્યાના પતિ જે ત્રણેય ગુણોથી ભરે. અત્રિ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચવન ઋષિ આવ્યા, શરદવાન આવ્યા, અનેક અનેક ઋષિમુનું આગમન. ત્યારબાદ મહારાજ પરીક્ષિતની સભામાં અરિષ્ટ નેમી ઋષિ પધારે છે. અરિષ્ટજી પ્રજાપતિઓમાંના એક ભગવાનના મહાન ભક્ત છે. મહારાજ પરીક્ષિતની સભામાં પધાર્યા. ત્યારબાદ ભૃગુ ઋષિ આવે છે. ભૃગુ શબ્દ બ્રિજ ધાતુથી બનેલો છે, ભરાજ અર્થાત પ્રકાશિત થવું. આ ભૃગુ ઋષિ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ પરીક્ષિતની સભામાં આવી રહ્યા છે. ત્યારબાદ અંગિરા ઋષિ આવે. અંગિરા ઋષિ બ્રહ્માજીના પુત્ર છે અને ચિત્રકેતુનો તાજેતરમાં ઉદ્ધાર કરીને આવી રહ્યા છે. ત્યારબાદ વેદ વ્યાસજીના પિતા પરાશર મુનિનું આગમન થાય છે. વૈદિક સૂક્તના દ્રષ્ટા, આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા વશિષ્ઠના ભાઈ વેદવ્યાસના પિતા પરાશર ઋષિ પધાર્યા છે. મહારાજ પરીક્ષિત પ્રસન્ન થાય, ઋષિ મુનિઓના દર્શન કરી. ત્યારબાદ વિશ્વામિત્ર પધારે છે. વિશ્વામિત્ર ઋષિ કાન્યકુબ્જ દેશના કુશિક સુવિખ્યાત વિશ્વના મિત્ર એવા વિશ્વામિત્ર આવ્યા. ત્યારબાદ પરશુરામજી આવે છે. આ જગતમાં 21 વાર નક્ષત્રી કરવા વાળા જમદગ્નિના પુત્ર રેણુકા નંદન પરાશર પરશુરામજી પધાર્યા. ત્યારબાદ ઉચ્ચ ઋષિ આવે. આ ઉચ્ચ ઋષિ અંગિરા અને સ્વરાજના પુત્ર છે અને બૃહસ્પતિ ઋષિના મોટા ભાઈ. ત્યારબાદ ઇદ્મવાહ ઋષિ અગસ્ત ઋષિ મુનિના પિતા, જેને ઋતુ નામના પુત્રને દત્તક લીધા એવા ઇદ્મવાહ પધાર્યા. ત્યારબાદ મેધાતિથિ, મેધાનો અર્થ થાય બુદ્ધિ, જેનામાં પ્રકાંડ બુદ્ધિ છે છતાંય પેન્ટ પહેરે છે એવા મેધાતિથિ ઋષિ પધાર્યા. ત્યારબાદ દેવલ ઋષિ પધારે છે, જેનું નામ ભગવાન ગીતામાં લે છે, અસિત દેવલ વ્યાસ. આ અસિત ઋષિ અને એક પર્ણના પુત્ર છે અને હુહુ નામના ગંધર્વને શાપ દેવા વાળા. ત્યારબાદ અરિષ્ટ શેણ ઋષિ આવે છે. આ ઋષિ મુનિ સતયુગના રાજા હતા, તપસ્યા કરીને બ્રાહ્મણ બન્યા, જેનો આજે પણ હિમાલયમાં આશ્રમ છે. તમારે જવું હોય તો એડ્રેસ લઈ લેજો. ત્યારબાદ ભરદ્વાજ ઋષિ આવે, રામાયણના પ્રમુખ શ્રોતા ભરદ્વાજ ઋષિ, સુવિખ્યાત વૈદિક સૃષ્ટા, ભગવાન શ્રી રામચંદ્રના પ્રિય પધાર્યા છે. મહારાજ પરીક્ષિત બધાનું સ્વાગત કરી રહ્યા છે. આઈએ આઈએ, આપકા સ્વાગત હૈ. અદભુત સવા લગ રહી હૈ. ઇસ સંસાર સે દેશ વિદેશ, નદી પર્વત સભી ઓર સે, સભી કોને કોને સે बड़े बड़े ऋषि मुनि आ रहे हैं, क्यों? भगवत कथा सुनने के लिए। त्यारबाद गौतम ऋषि पधारे छे। आ गौतम ऋषि अंगिरस कुलना दीर्घतमस अने माता रीत देवी ना पुत्र छे। गौतम ऋषि का स्वागत है। त्यारबाद पिपलाद ऋषि, जे पीपल ना फल खाई ने जीवे छे, एवा पिपलाद ऋषि परीक्षित नी सभामां पधार्या। त्यारबाद मैत्रेय ऋषि पधारे छे, विदुर जी ने ज्ञान आपवा वाला, पराशर मुनि ना शिष्य जेने प्रत्यक्ष भगवान पासे थी ज्ञान प्राप्त कर्यु, एवा मैत्रेय मुनि नु स्वागत। त्यारबाद अगस्त ऋषि पधारे छे, जे मित्र अने वरुण ना पुत्र छे, आनु बीजु नाम सुमेधस छे, अने आमनी पत्नी नु नाम लोप मुद्रा छे। आवा अगस्त्य ऋषि पधार्या। त्यारबाद वेद व्यास जी पधारे छे, स्वागत है वेद व्यास जी का। कद में छोटे हैं, दिखने में छोटे दिख रहे हैं, लेकिन है बहुत बड़े। वेद व्यास जी आ रहे हैं, स्वागत है वेद व्यास जी का। साक्षात भगवान के शक्त्यावेश अवतार वेद व्यास जी, जो सुखदेव के पिता है। त्यारबाद नारद जी आए, जय हो नारद जी का स्वागत है। महाराज परीक्षित की सभा में नारद जी आए हैं, अपनी वीणा बजाते बजाते भगवत कथा श्रवण करने के लिए। इस प्रकार अनेक ऋषि मुनि महाराज परीक्षित की सभा में आए, और महाराज परीक्षित परम प्रसन्न है। महाराज परीक्षित नाच रहे हैं,
हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे
चलो फ्रेंड से गाइए। आज हमारे कार्यालय में, हमारी कथा में अनेक ऋषि मुनि आए हैं, सबका महामंत्र से स्वागत कीजिए।
राम हरे राम,
महाराज परीक्षित गा रहे हैं।
हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
स्वागत करे छे। आज महाराज परीक्षित प्रसन्न छे, अने बधा ऋषि मुनिओनी वच्चे महाराज परीक्षित ऐलान करे छे कि आजे हूँ परम प्रसन्न छूं। आजे साक्षात तक्षक नाग आवे, के साक्षात काल पण भले आवी जाए, मने कोई पण वात नो भय नथी, डर नथी, कारण ऋषि मुनिओनी वच्चे उभो छूं, गंगा ना किनारे हूँ उपस्थित छूं। आजे मने कोई पण प्रकार नो भय नथी। महाराज परीक्षित बधा ऋषि मुनिओ ने प्रणाम करे, अने ऋषि मुनिओ ने कहे छे કે હે ઋષિ મુનિઓ, મારા જીવનમાં 7 દિવસ રહ્યા છે. આ 7 દિવસ ગાયત્ર વિષ્ણુ ગાથા, હું ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવા માંગુ છું. મને કોણ કથા સાંભળાવશે? ભક્તો, આ ઋષિ મુનિઓ તો કથા સાંભળવા આવ્યા હતા, કથા કરવા નહોતા આવ્યા. ઋષિ મુનિઓમાંથી કોઈ ઊભું ન થયું. મહારાજ પરીક્ષિત રાહ જોઈ રહ્યા છે મને કથા સાંભળવા માટે કોઈ આવે. ભગવાન જો કોઈને કથા સાંભળવા વાળાને મોકલે તો હું 7 દિવસ એના મુખેથી કથા સાંભળું. ભક્તો, જેના હૃદયમાં સાચી ઈચ્છા હોય, શુદ્ધ જિજ્ઞાસા હોય, જેને સાચા ગુરુ બનાવવા હોય અને જેને ભગવત કથા સાંભળવી હોય ને, ભગવાન એની ઉપર કૃપા કરે. મહારાજ પરીક્ષિતની ઈચ્છા ભગવત કથા સાંભળવાની, અને એ જ સમયે ભગવાનના યોગથી પૃથ્વી પર સ્વતંત્ર વિચરણ કરવા વાળા, દિવ્ય લક્ષણ વાળા આત્મરામ, આપ્ત કામ, મુક્ત કામ, પ્રાત સ્મરણીય, પરમ આદરણીય ભાગવત ભૂષણ, ભાગવત રત્ન, ભાગવત પ્રદાન, ભાગવત ભાસ્કર, વૈયાસખી, વ્યાસ નંદન, પરમ વિરક્ત ચૂડામણી, મહારાજ સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતની સભામાં વધારે છે. બોલે સુખદેવ ગોસ્વામી મહારાજ કી જય, સુખદેવ ગોસ્વામી મહારાજ કી જય, સુખદેવ ગોસ્વામી મહારાજ કી જય, સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતની સભામાં પધારે છે. મહારાજ પરીક્ષિત સુખદેવ ગોસ્વામીનું સ્વાગત કરે અને સુખદેવ ગોસ્વામીને સ્તુતિ કરે છે.
યહ સ્વાનુભાવમ શ્રુતિ સારમેકમ અધ્યાત્મદીપમ તિતિશાર્તમોંધમ સંસારીણાં કરુણયા પુરાણગુહ્યં તં વ્યાસસૂનમુપયામિ ગુરુ મુનીના.
મહારાજ પરીક્ષિતની સભામાં ભગવાનની કૃપાથી સુખદેવ ગોસ્વામી આવે. મહારાજ પરીક્ષિત બંને હાથ જોડી સુખદેવ ગોસ્વામીને કહે છે કે હે સુખદેવ ગોસ્વામી, મારે 7 દિવસમાં મરવાનું છે. બતાવો, જેનું જીવન માત્ર 7 દિવસનું છે એને પોતાના જીવનમાં શું કરવું જોઈએ? એને કોનું નામ લેવું? એને કોની કથા સાંભળવી? એને કોનું સ્મરણ કરવું જોઈએ? ત્યારે સુખદેવ ગોસ્વામી પરીક્ષિતને કહે છે, પરીક્ષિત, તમારે ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે ગંગાના કિનારે સંતોની સભામાં ભગવત કથા સાંભળવા માટે બેઠા છો. ભગવાનની કથા હું તમને સંભળાવીશ, તમે સાંભળો, અને મૃત્યુથી બચવા, ભગવાનના ધામને પ્રાપ્ત થવા માટે આ 7 દિવસ તો બહુ ઝાઝા છે, બહુ વધારે છે. ખટવાંગો નામ રાજર્ષિ, હે પરીક્ષિત, ખટવાંગ નામના રાજા પરમ પરાક્રમી, દેવતાઓને મદદ કરવા સ્વર્ગમાં ગયા. દેવતાઓ અસુરો સાથે યુદ્ધમાં વિજય થયા. ઇન્દ્રએ કીધું, તમારે શું જોઈએ? રાજા ખટવાંગ કે, મને વૈકુંઠમાં જવું છે. ઇન્દ્ર કે, એ તો ન આપી શકીએ, બીજું કઈ માંગો. ખટવાંગ રાજાએ કીધું, તો મારી ઉંમર કેટલી છે? મારે કેટલા વર્ષ જીવવાનું છે? ઇન્દ્રએ કીધું, એ હું તમને કહું. ઇન્દ્રએ જોઈને કીધું, રાજન, દુઃખની વાત છે. બોલો, શું દુઃખ છે? તમારા જીવનમાં 2 ઘડી વધી છે, 2 જ ઘડી તમારું જીવન વધ્યું છે. ખટવાંગ રાજાએ કીધું, તમે મને પૃથ્વી પર મોકલી શકો 1 ઘડીમાં? કીધું, હા. એ સમયે રાજા ખટવાંગ એ હરિદ્વારમાં ગંગાના તટે આવ્યા અને એક ઘડી ભગવાનનું સ્મરણ કરી ભગવાનના ધામને પ્રાપ્ત થયા. રાજન, ખટવાંગ રાજા જો બે ઘડીમાં ભગવાનને પ્રાપ્ત કરી લેતા હોય તો તમારી પાસે તો 7 દિવસ છે. હું તમને કથા સંભળાવીશ, તમે કથા સાંભળો. તમે કહો છો ને મ્રિયમાણ વ્યક્તિને શું કરવું જોઈએ? તો હે ભારત, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મરતવ્ય ઈચ્છતામ અભયમ. જેને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવો હોય, ભગવત ધામ પ્રાપ્ત કરવું હોય અને જેનું મરવાનું ક્યારેય નક્કી નથી, એને એના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવું, ભગવાનની કથા સાંભળવી અને કૃષ્ણની લીલાનું સ્મરણ કરવું જોઈએ. હવે તમે કહેશો આ તો પરીક્ષિત માટે ઉપદેશ આપ્યો, આપણી માટે? અરે પરીક્ષિતના જીવનમાં તો કન્ફર્મ હતું કે 7 દિવસ પછી જ મરશે. એ 7 દિવસ પહેલા કોઈને મારી ન શકે, પણ આપણા જીવનમાં શું ભરોસો? 7 દિવસ જીવશું, 7 કલાક જીવશું કે 7 મિનિટમાં હરિબોલ થઈ જશે? કોઈનો ભરોસો નથી. એટેક આવે, કેન્સર થાય, માટે આપણે મૃત્યુને સજાવવું હોય, મરતા પહેલા ભગવત ધામ પ્રાપ્ત કરવું હોય તો ભગવાનની કથા સ્મરણ કરવી. આમ સુખદેવ ગોસ્વામી આવે અને ભાગવત કથા પ્રારંભ કરે છે. ભાગવતના 3જા સ્કંદમાં મહારાજ પરીક્ષિત સુખદેવ ગોસ્વામીને જિજ્ઞાસા કરે કે હે પ્રભુ, આ સંસારની સૃષ્ટિ કેવી રીતે થઈ? કૃપા કરી તમે મને એ કથા સંભળાવો. હા, આ ઋષિમુનિઓને બહુ હેરાન ન કરવા જોઈએ, એને થોડા છૂટા કરો, કારણ કે જંગલોમાં વિચરણ કરવાવાળા આવી ભીડભાડમાં બિચારા, તો બધા મહામંત્રથી એમને અભિનંદન આપીએ. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા,
હરે હરે,
કારણ કે પાછો અહીંયા હિરણાક્ષ આવવાનો છે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા
કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ, રામ.
નારદજીને કેમ વાર લાગે છે? શું વિચાર કરે છે નારદજી? હરે કૃષ્ણ ભાઈ, એ આવજો. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા,
હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે.
ભક્તોને આવજો ન કહેવાય, ભક્તોને તો વેલકમ કરાય, આવો આવો. અમુક લોકો આવતા સારા લાગે, અમુક લોકો જતા સારા લાગે. અમુક લોકો વૃંદાવનથી આવ્યા ને શનિદેવના મંદિરે, કોકિલાવનમાં ગયા હશો, શનિદેવનું મંદિર. એકવાર શનિદેવ અને લક્ષ્મીજીભાઈ રસ્તામાં મળ્યા. શનિદેવ સલૂનમાં જઈ વાળ બાળ કપાવી, દાઢી વાડી કરાવી, પરફ્યુમ મારી, પાવડર લગાડી, એ રસ્તામાં જઈ રહ્યા હતા અને અહીંયા લક્ષ્મીજી મેકઅપ વેકઅપ કરી આમ તૈયાર થઈને રસ્તામાં જઈ રહ્યા હતા. એ શનિદેવ અને લક્ષ્મીજી બે રસ્તામાં મળ્યા. લક્ષ્મી કે હું કેવી લાગુ છું? શનિ કે પેલા તમે એમ કહો હું કેવો લાગુ છું? બે એકબીજાને પૂછવા માંડ્યા. લક્ષ્મી કે તમે ગમે એવા, પણ આજે તો હું તમારથી સારી લાગુ છું. શનિ કે જવા દો, આજે તો હું તમારથી સારો લાગુ છું. હવે બેયમાં આપણી ભાષામાં લોચો થયો. શનિદેવ કે હું સારો લાગુ, લક્ષ્મી કે હું સારી લાગુ, હવે આનો નિર્ણય કોણ કરે? એટલી જ વારમાં નારદ મુનિ ત્યાંથી નીકળ્યા. શનિદેવતાએ કીધું, હે નારદજી, અહીંયા આવો, અહીંયા આવો. આ લક્ષ્મી કે છે હું સારી લાગુ છું, અને સારો તો હું જ છું, પણ હવે તમે લક્ષ્મીને સમજાવો કે અમારા બે માંથી કોણ સારું છે. નારદ મુનિએ મનમાં વિચાર કર્યો, જો લક્ષ્મીજીને સારું કહીશ તો આ શનિ મને નડશે, અને શનિ બહુ ભારે ગ્રહ છે, જેને નડી જાય પછી તો એ, અને જો શનિને સુંદર કહી દઉં તો લક્ષ્મીજીની કૃપા નહીં રહે. નારજી કે જો હું તો બ્રહ્મચારી છું, મને આ રૂપ રૂપમાં ખબર ન પડે, તમે એક કામ કરો, બીજા કોકને પૂછી લો, હું તો જાઉં છું. હે નારાયણ, નારાયણ. શનિ કે ઉભો રે. ઈ શનિ શનિદેવલ જેવો હતો, અઢી કિલો નો હાથ જોયો છે ને, એ એક પડી જાય પછી બીજો માંગે નહીં. તમારે જ નિર્ણય લેવો પડશે, બતાવો અમારા બે માંથી સુંદર કોણ છે. હવે નારદ મુનિને જવાબ આપવો જ રહ્યો. નારદ કે તમે આમ આમ અડતા ઉભા છો, હું નિર્ણય કેમ લઉં? થોડાક આગા જાઓ, થોડાક આમ ચાલો. ઓલો ફેશન શો માં ખબર છે ને, આમ ચાલે આગળ પાછળ જાય આવે, એ ફેશન શો આ શનિ અને લક્ષ્મીજીએ ચાલુ કર્યો હતો. તમે થોડોક ફેશન શો કરો, આમ થોડાક આમ આગા જાઓ પછી નજીક આવો. એ નારદજીને ફરવા દો, એ નારદની જ કથા ચાલે છે. તો એ શનિદેવ અને લક્ષ્મીજી થોડાક આમ દૂર ગયા અને દૂરથી પાછા આવ્યા. બોલો કોણ સારું લાગે છે? નારદજી કે નિર્ણય આવી ગયો. કીધું કે લક્ષ્મીજી જ્યારે આમ નજીક આવતા હતા ને ત્યારે સારા લાગતા હતા, અને શનિદેવ હતા તમે આમ જ્યારે જઈ રહ્યા હતા ને ત્યારે સારા લાગતા હતા. અને વાત પણ સાચી છે ને, લક્ષ્મી આવતી સારી લાગે અને શનિ જાતા સારા લાગે. પરીક્ષિત મહારાજે સુખદેવ ગોસ્વામીને કીધું કે પ્રભુ, તમે મને આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું એ કથા સંભળાવો. સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, આવો જ પ્રશ્ન એકવાર વિદુરજીએ મૈત્રેય મુનિને કર્યો હતો. જો કથાની અંદર કથા ને એની અંદર કથા, આ મૂળ કથા સુત ગોસ્વામી નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓને સંભળાવી રહ્યા છે. અને એ સુત ગોસ્વામી કહે છે કે સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને આવું કીધું, અને હવે એ સુખદેવ ગોસ્વામી કહે છે કે એ મૈત્રે મુનિ વિદુરજીને આ કથા સંભળાવી. ત્રણ સંવાદ એક સાથે ચાલી ગયા છે. મૈત્રે મુનિ વિદુરજીને કહે છે કે હે વિદુરજી, આ સંસારનો અનેક વખત પ્રલય થાય, અનેક વખત સર્જન થાય. જ્યારે ભગવાન વિષ્ણુના રોમકૂપમાંથી અનેક બ્રહ્માંડ પ્રગટ થાય, એ એક બ્રહ્માંડમાં એક ગર્ભોદકશાહી વિષ્ણુ શયન કરે, અને એ ગર્ભોદકશાહી વિષ્ણુની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થાય, અને એ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થાય. બ્રહ્માજી જે લોકમાં રહે છે એનું નામ છે બ્રહ્મલોક, અને એ કમળની દાંડીમાં બાકીના 13 લોક એટલે કુલ 14 લોક એ કમળની દાંડીમાં છે. એમાંથી 7મું લોક સૌથી વચ્ચે આ પૃથ્વી લોક. પૃથ્વીની નીચે અતલ, વિતલ, તલાતલ, પાતાલ, રસાતલ, પૃથ્વીની ઉપર જનલોક, મરલોક, સિદ્ધલોક, તપલોક, સ્વર્ગલોક અને બ્રહ્મલોક. આમાં 14 લોક એ કમળની દાંડીમાં સ્થિત છે. સૌથી પહેલા બ્રહ્માજીનો જન્મ, અને એ બ્રહ્માજીને ભગવાન વિષ્ણુ જ્ઞાન આપે અને કહે તમે પ્રજાની સૃષ્ટિ કરો, પ્રજાની ઉત્પત્તિ કરો. હવે ભગવાન વિષ્ણુના આદેશથી બ્રહ્માજીએ સૌ પ્રથમ 10 પુત્રોને ઉત્પન્ન કર્યા. સ્ત્રીઓનો સહારો લઈને નહીં, બ્રહ્માજીએ કહેવાય છે બ્રહ્માજીએ મનથી મરીચી, મુખથી અંગીરા, નેત્રથી અત્રી, કાનથી પુલસ્ય, નાભીથી પુલહ, બ્રહ્માજીએ પોતાના હાથથી કૃતુ, ત્વચાથી ભૃગુ, અંગૂઠાથી યક્ષ, પ્રાણથી વશિષ્ઠ અને ખોળામાંથી નારદ. બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી 10 પુત્ર ઉત્પન્ન કર્યા અને કીધું 10એ 10 લગ્ન કરો અને પ્રજાની ઉત્પત્તિ કરો. 10એ 10 ના પાડી દીધી, અમારે લગ્ન નથી કરવા. બ્રહ્માજી ક્રોધિત થયા, અને એ સમયે બ્રહ્માજીની ભ્રિકુટીમાંથી એક પુત્ર ઉત્પન્ન થયો. કારણ કે એ રોતા રોતા ઉત્પન્ન થયો એટલે એનું નામ રુદ્ર પડ્યું, શિવજી. અને શિવજીએ જન્મતાની સાથે જ બ્રહ્માજીને કીધું, પિતાજી શું આજ્ઞા છે? કીધું, બેટા પ્રજાની ઉત્પત્તિ કરો. શિવજી કીધું, કોઈ વાંધો નહીં. પણ શિવજી બરાબર સમજ્યા નહીં હોય, એ કૈલાસમાં જઈ ઉત્પત્તિ કરવા માંડ્યા. ભૂત, પ્રેત, રુદ્રગણ, વીછી, સર્પ, આવી તમામ ગુણી સૃષ્ટિ ઉત્પન્ન કરવા માંડ્યા. અને એ રુદ્રગણ, એ ભૂત પ્રેત, એ ધીમે ધીમે બ્રહ્મલોકમાં વયા ગયા અને બ્રહ્માનું ગળું પકડ્યું. બ્રહ્માએ મોબાઈલ કર્યો, હે શિવ અહીંયા ઉપર આવ, ઉપર આવ, મેં તને આવી સૃષ્ટિ કરવાનું નહોતું કીધું, બંધ કરો સૃષ્ટિ, બંધ કરો, તમે એક કામ કરો, હું પ્રલયનું ડિપાર્ટમેન્ટ તમને આપી દઉં, આ સૃષ્ટિનું રહેવા દો. ત્યારથી શિવજીને પ્રલયનું ડિપાર્ટમેન્ટ આપ્યું, પણ હવે આ પ્રજાની ઉત્પત્તિ કેમ કરવી? ત્યારે બ્રહ્માજીએ પોતાના જમણા અંગથી મનુ મહારાજને ઉત્પન્ન કર્યા અને પોતાના ડાબા અંગથી શત્રુપા સ્ત્રીને ઉત્પન્ન કરી. અને આ મનુ અને શત્રુપાને બ્રહ્માજીએ આદેશ દીધો કે હવે તમે મૈથુની સૃષ્ટિ પ્રારંભ કરો. અત્યાર સુધી મૈથુની સૃષ્ટિ નહોતી થઈ, પણ હવે બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને મૈથુની સૃષ્ટિ પ્રારંભ કરવાનું કીધું. એટલે સ્ત્રી અને પુરુષના સંઘથી જે સૃષ્ટિ થાય, જે પ્રજાની ઉત્પત્તિ થાય. વાસ્તવમાં મનુ અને શત્રુપાના સંઘથી જે મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન થઈ, એ આપણે બધા મનુષ્ય. આ મનુષ્યની ઉત્પત્તિ મનુ મહારાજથી થઈ. એટલા માટે જ મનુષ્ય શા માટે નામ પડ્યું? કારણ કે આપણે મનુ મહારાજથી ઉત્પન્ન થયા છીએ. અને સંસ્કૃતમાં માનુજ કહેવામાં આવે. મનુના પુત્ર મનુથી જેનો જન્મ થયો એને માનુજ કહેવાય. આપણે બધા માનુજ છીએ, મનુ મહારાજના વંશજ છીએ. પણ આજે સ્કૂલમાં શું ભણાવે છે ખબર છે? તમે કદાચ ભણાવો ન ભણાવો, પણ હું તો ભણ્યો છું ત્રીજા ધોરણમાં એ મુંબઈમાં એમ કે હાઈસ્કૂલ. ત્રીજા ધોરણમાં ઇતિહાસમાં અમને ભણાવવામાં આવ્યું છે, અને આજે છોકરાઓને ભણાવે પણ છે. એ છોકરાઓ, તમને ખબર છે મનુષ્ય કેવી રીતે બન્યા? કીધું આ મનુષ્ય છે ને, પેલા વાંદરાઓ હતા, ધીમે ધીમે એ વાંદરાઓના વાળ વહી આગ્યા, પૂંછડી વહી ગઈ, પછી ધીમે ધીમે બે પગ ઉપર ચાલતા થયા, ધીમે ધીમે એ સોફિસ્ટિકેટેડ થઈ ગયા, અને આજે એ વાંદરાઓ મનુષ્ય બન્યા. આવું છોકરાઓને ભણાવવામાં સ્કૂલમાં આવે છે. બીજા શબ્દોમાં આપણા પૂર્વજોને ધિક્કારી રહ્યા છે કે તમારા પિતરો વાંદરાઓ હતા, અને આપણે એવી સ્કૂલમાં છોકરાઓને મોકલીએ. ડાર્વિંગનો સિદ્ધાંત, પણ આ તદ્દન ખોટી વાત છે. વાસ્તવમાં મનુષ્યની ઉત્પત્તિ મનુ અને શત્રુપાથી થઈ. બહુ સુંદર સૃષ્ટિ ભાગવતમાં વર્ણન છે. મનુ અને શત્રુપાથી પાંચ સંતાન થશે, એમાં બે પુત્ર અને ત્રણ કન્યા. બે પુત્ર ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, ત્રણ કન્યા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. પણ એની પહેલા બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને કીધું, તમે એક કામ કરો, પૃથ્વી લોક ઉપર જાઓ અને પૃથ્વી ઉપર જઈ મૈથુની સૃષ્ટિ પ્રારંભ કરો. હવે બ્રહ્માજીની આજ્ઞાથી મનુ અને શત્રુપા એ બ્રહ્મલોકથી નીચેના લોકોમાં આવી રહ્યા છે. સ્વર્ગલોક, તપલોક, મહરલોક, જનલોક. અને જેવા પૃથ્વીના સ્થાને આવ્યા તો જોયું પૃથ્વી એની જગ્યાએ નહોતી. બાકી બધા લોક હતા, પણ પૃથ્વી લોક ત્યાં હતું જ નહીં. એમાં થયું એવું, આ પૃથ્વીનો ગોળો, આપણે જે સ્થાનમાં પૃથ્વી પર રહીએ છીએ, આ પૃથ્વીને હિરણાક્ષ નામનો દૈત્ય અસુર પૃથ્વીને લઈ રસાતળમાં જઈને છુપાવી દીધી. પૃથ્વીને રસાતળમાં છુપાવી દીધી. એનું કારણ શું? હિરણાક્ષે પૃથ્વીને રસાતળમાં શા માટે છુપાવી? એ અસુરે વિચાર કર્યો કે આપણે વારંવાર દેવતાઓ સાથે યુદ્ધ કરવાનું હોય છે, અને આ દેવતાઓની શક્તિ પૃથ્વી ઉપર રહેવાવાળા મનુષ્યના યજ્ઞથી વધે છે. અહીંયા મનુષ્ય યજ્ઞ કરે, આહુતિ આપે, દેવતાઓની શક્તિ વધે, પણ પૃથ્વીને જ હું સંતાડી દઉં, યજ્ઞ થશે નહીં, દેવતાઓની શક્તિ વધશે નહીં, અને દેવતાઓ હારી જશે. માટે દેવી પૃથ્વીને હિરણાક્ષએ રસાતલમાં છુપાવી દીધી. આ પૃથ્વી જે છે ભગવાન શ્રી વિષ્ણુની પત્ની છે, જેનું એક નામ છે વસુંધરા, અને આ પૃથ્વી ભગવાન વિષ્ણુની ભક્ત છે. અને આજે હિરણાક્ષે પૃથ્વીને રસાતલમાં છુપાવી દીધી. મનુ અને શત્રુપા ગોતે પણ પૃથ્વી મળી નહીં. ફરીથી ઉપર બ્રહ્મલોકમાં આવ્યા. બ્રહ્માજીને કીધું, પ્રભુ પિતાજી, અમે તો પૃથ્વી ઉપર જવા માટે નીકળી ગયા, પણ પૃથ્વી એના સ્થાને નહોતી. ત્યારે બ્રહ્માજીએ વિચાર કર્યો કે પૃથ્વી ક્યાં ગઈ હશે, પૃથ્વીને કોણ લઈ ગયું હશે, હવે શું થશે. એ બ્રહ્માજી વિચાર કરતા કરતા ભગવાનનું ચિંતન કરવા માંડ્યા. આવો બ્રહ્માજી સાથે આપણે પણ ભગવાનનું ચિંતન કરીએ, કારણ કે જ્યારે જ્યારે ભક્તોને દુઃખ પડે ત્યારે ત્યારે ભગવાનને યાદ કરે. અને આવા કાળા ડિબાંગ જેવા અસુરો ઉત્પન્ન થાય ને ત્યારે ભગવાનને યાદ કરી જ લેવા, એમાં બુદ્ધિમાની છે.
હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ 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 હરે હરે
બ્રહ્માજી ચિંતા કરે, બ્રહ્માજી ભગવાનનું નામ લે. ઈ સમયે બ્રહ્માજીને છીંક આવી. બ્રહ્માજીના નાકમાંથી એક છિદ્ર પ્રગટ થયું, અને એ છિદ્ર ધીરે 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 મોટું થવા માંડ્યું. ધીરે ધીરે છત્રીએ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. બ્રહ્માજી સમેત દેવતાઓને ખબર પડી કે આ કોઈ સાધારણ જીવ નહીં, આ તો સાક્ષાત ભગવાન વિષ્ણુ વરાહ અવતાર ધારણ કરીને પ્રગટ થયા છે. ભગવાન વરાહ પ્રગટ થઈ ગર્જના કરવા માંડ્યા. ભગવાન વરાહની ગર્જનાથી ત્રણેય લોક કંપાયમાન થવા માંડ્યું. ભગવાન વરાહ પૃથ્વીને રસાતલમાંથી નીકાળી પૃથ્વીના સ્થાન ઉપર સ્થિત કરી, અને પછી ભગવાન વરાહ હિરણાકશિપુ સાથે યુદ્ધ કરે. હિરણાક્ષ સાથે ધમાધમ યુદ્ધ પ્રારંભ થાય.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
ધમાસાન યુદ્ધ જ્યારે હિરણાક્ષ ભગવાન વરાહ ઉપર પ્રહાર કરે, ભગવાનના હાથમાંથી ગદા પડી ગઈ. ઇતિહાસમાં ભગવાનના હાથમાંથી, પણ આજે હિરણાક્ષ પરાક્રમી દૈત્ય, આજે ભગવાનને પણ તકલીફ થઈ રહી છે. ઘમાસાન યુદ્ધ, ભયંકર યુદ્ધ થવા લાગ્યું. બંને એકબીજા ઉપર તૂટી પડ્યા. આકાશમાં ગર્જના થવા માંડી. હિમાચલ અને વિંધ્યાચલમાં બેઠેલા મહાત્માઓના ધ્યાન ભંગ થઈ ગયા. અપ્સરાઓના નૃત્ય બંધ થઈ ગયા. બ્રહ્માંડ ડોલવા માંડ્યું. પૃથ્વીનો ત્રાણ કરવા માટે, ગાયોની રક્ષા કરવા માટે, સાધુઓને આનંદ આપવા માટે, ઋષિમુનિઓની યજ્ઞની અગ્નિને પ્રજ્વલિત કરવા માટે, આ દેશમાં કપાતી ગાયોનું સંરક્ષણ કરવા માટે ભગવાન વરાહે હિરણાક્ષ ઉપર પ્રહાર કર્યો. ભગવાન વરાહના પ્રહારથી હિરણાક્ષના ટુકડે ટુકડા થઈ ગયા. હિરણાક્ષના શરીરથી લોહી નીકળવા માંડ્યું. આખો સાગર લોહીથી લુહાણ થઈ ગયો. દેવતાઓએ ફૂલની વૃષ્ટિ કરી. બધા દેવતાઓએ ભગવાનની જય જયકાર કરી. બોલો યજ્ઞપતિ ભગવાન વરાહ દેવ કી, યજ્ઞપતિ ભગવાન વરાહ દેવ કી, યજ્ઞપતિ ભગવાન વરાહ દેવ કી.
વસતી દશન શિખરે ધરણી તવ લગ્ના, શશિની કલંક કલેવની મહિલા, કેશવધ્રિત શુકર રૂપા, જય જગદીશ હરે, જય જગદીશ હરે, જય જગદીશ હરે, જય કેશવધ્રિત શુકર.
આજે એક આસુરી શક્તિનો વિનાશ થયો છે, અને જ્યારે આસુરી શક્તિનો વિનાશ થાય ત્યારે ભક્તોને હૃદયમાં આનંદ થાય. શું તમારા હૃદયમાં આનંદ નથી હે કે આ આસુરની શોક સભા રાખવાની છે કાલે? અરે એની શોક સભા ન હોય, એમાં તો ભગવાનનું નામ લેતા લેતા નૃત્ય કરવું જોઈએ. બધા ઉભા થાય અને આ અવસરને આ પ્રસંગને શોભાયમાન બનાવે, આનંદ લૂંટો.
હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
બધા લોકો નાચે ઉદંડ.
હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
कृष्णचंद्र भगवान की तो भगवान वराह प्रकट थई हिरणाक्षनो वध कर्यो। आवी रीते भागवत में अनेक अनेक प्रसंगों में भगवान अवतार धारण करे, असुरों नो वध करे, भक्तों ने आनंद आपे। काले भगवान ना अनेक अवतार थवाना छे, जेमानो विशेष राम अवतार, कृष्ण अवतार, આ બધા પ્રસંગો, આ બધી લીલાઓ આવશે। તમે વિચાર કરો, વરાહ અવતારમાં જો આટલો આનંદ આવતો હોય તો પછી રામ જન્મ અને કૃષ્ણ જન્મથી તો વાત જ ક્યાં હશે। આ પંડાળને પકડી રાખવા પડશે। તો અનેક ઉત્સવ આવવાના છે, બધા ભક્તો ધૈર્ય રાખે। કાલની કથામાં કપિલ દેવહૂતિ સંવાદ, ધ્રુવ ચરિત્ર, ભગવાન ઋષભદેવનો ઉપદેશ, જડભરત ઉપાખ્યાન અને નરકનું વર્ણન, કાલે સવારની કથામાં આટલા વિષય આવશે। મહત્વપૂર્ણ કાલનું સત્ર હશે। બધા ભક્તોને નિવેદન, સવારમાં 8:30 વાગે અહીંયા પધારે, કથા સાંભળી પોતાના જીવનને ધન્ય કરે। હરે કૃષ્ણ।